એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આપણો ઈરાદો એ જ છે કે જે જટિલ વિચારો છે, જે દુનિયાને સમજવામાં મદદ કરે, એને આપણે સરળ બનાવીને સમજીએ, ઊંડા ઉતરીએ અને મુખ્ય વાત પકડીએ.
હા, બિલકુલ. અને આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ તો કહેવાય ને કે આજકાલ સતત ચર્ચામાં રહે છે, આર્થિક અસમાનતા.
બરાબર. અમીર ગરીબ વચ્ચેની ખાઈ કેમ વધે છે, શું કારણો છે, એના માટે આપણે આજે થોમસ પિકેટીના પુસ્તક અસમાનતાનું અર્થશાસ્ત્ર પર વાત કરીશું.
હા, ધી ઇકોનોમિક્સ ઓફ ઇનઇક્વાલિટી. આ પુસ્તક ખરેખર મહત્વનું છે કારણ કે તે ફક્ત મત નથી આપતું પણ નક્કર આંકડા અને ઇતિહાસના આધારે વાત કરે છે. અને આ મુદ્દો આજે કેટલો સુસંગત છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ.
ચોક્કસ, દુનિયાભરમાં આની ચર્ચા છે. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. કોણ છે આ થોમસ પિકેટી? એમનું નામ આટલું બધું કેમ લેવાય છે?
થોમસ પિકેટી એમ કે ફ્રાન્સના બહુ જાણીતા અર્થશાસ્ત્રી છે. પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને બીજી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
અને એમનું મુખ્ય કામ?
મુખ્ય કામ છે સંપત્તિ અને આવકની અસમાનતા પર સંશોધન, મતલબ કે પૈસા અને મિલકત લોકોમાં કેવી રીતે વહેંચાયેલા છે એનો અભ્યાસ.
પણ એ તો બીજા ઘણા અર્થશાસ્ત્રીઓ પણ કરે છે, પિકેટીમાં શું ખાસ છે? એમનો અભિગમ કઈ રીતે અલગ પડે છે?
સારો સવાલ. પિકેટીની ખાસ વાત એ છે કે એ માત્ર થિયોરી નથી બનાવતા. એમણે જે કર્યું છે તે, એમણે સદીઓ જૂના ટેક્સ રેકોર્ડ્સ અને બીજા ઐતિહાસિક આર્થિક ડેટાનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.
ઓ, એટલે કે વાસ્તવિક પુરાવા પર વધારે ભાર.
એકદમ. તેમણે અલગ અલગ દેશોમાં લાંબા સમય સુધી, એમ કે 100-200 વર્ષો સુધી, અસમાનતા કેવી રીતે બદલાઈ છે એ બતાવ્યું છે. આજે ઐતિહાસિક અને ડેટા આધારિત દૃષ્ટિકોણ છે ને, એ જ પિકેટીને જુદા પાડે છે.
સમજાયું. અને એમનું જે બીજું બહુ ફેમસ પુસ્તક છે, કેપિટલ ઇન ધ 21st સેન્ચુરી, આ પુસ્તક એનો પાયો છે એમ કહી શકાય?
હા, ચોક્કસ કહી શકાય. આ અસમાનતાનું અર્થશાસ્ત્ર ખરેખર તો પહેલાં લખાયું હતું 1997માં, અને એમાં એમના જે મુખ્ય વિચારો છે એ ટૂંકમાં અને સરળ રીતે સમજાવ્યા છે, જે પછીથી કેપિટલવાળા પુસ્તકમાં બહુ વિસ્તારથી આવ્યા.
અચ્છા. અને એમનો અભિગમ ખાલી અર્થશાસ્ત્ર પૂરતો નથી એમ પણ સાંભળ્યું છે.
હા, એ પણ મહત્વનું છે. તેઓ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજકારણ આ બધાને સાથે લઈને ચાલે છે. અસમાનતાને ફક્ત આર્થિક ઘટના તરીકે નથી જોતા.
રસપ્રદ. તો હવે સીધા પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે પિકેટી મૂળભૂત રીતે?
શું અસમાનતા એ નોર્મલ છે, વિકાસની સાથે આવે જ?
ના, બિલકુલ નહીં. આજ એમનો સૌથી મોટો પોઈન્ટ છે. પુસ્તક કહે છે કે આર્થિક અસમાનતા કંઈ બજારની શક્તિઓ કે ટેકનોલોજીનું કુદરતી પરિણામ નથી.
ઓ, તો પછી?
પિકેટી કહે છે કે અસમાનતાનું લેવલ નક્કી થાય છે રાજકીય, સામાજિક અને ઐતિહાસિક કારણોથી. આપણે કેવી પોલિસી બનાવીએ છીએ, કેવા કાયદા લાવીએ છીએ, એના પર આધાર રાખે છે કે સમાજમાં પૈસા અને મિલકત કેવી રીતે વહેંચાશે. એટલે કે આપણા હાથમાં છે, આપણે જેવી પસંદગી કરીએ એવું પરિણામ મળે. આર્થિક નિયતિ જેવું કંઈ નથી.
બરાબર, આ જ કહેવા માંગે છે. એમનો મુખ્ય સવાલ એ છે કે અસમાનતાના મૂળ ડ્રાઈવર કયા છે, સમય સાથે એ કેમ બદલાય છે, અને આપણે લોકશાહી સમાજ તરીકે એને ઘટાડવા શું કરી શકીએ.
તો એમની મુખ્ય દલીલ શું છે? જો રાજકીય પસંદગી છે તો મૂડીવાદ સામાન્ય રીતે કઈ તરફ ઢળે છે?
એમની મુખ્ય દલીલ એ છે કે જો સરકાર સક્રિય રીતે દખલ ન કરે ને, તો મૂડીવાદ આપોઆપ વારસાગત સંપત્તિ તરફ ઢળે છે, જેને એ પેટ્રીમોનિયલ કેપિટલિઝમ કહે છે.
પેટ્રીમોનિયલ કેપિટલિઝમ એટલે?
એટલે એવો સમાજ જ્યાં વારસામાં મળેલી સંપત્તિનું મહત્ત્વ વધી જાય. તમારી પોતાની મહેનત કે કાબેલિયત કરતાં તમે ક્યાં જન્મ્યા છો એ વધુ અગત્યનું બની જાય.
અને આવું કેમ થાય? એની પાછળનું કારણ શું?
એના માટે એમનું એક બહુ પ્રખ્યાત સૂત્ર છે, આરજીજી.
આરજીજી આ શું છે?
અહીં આર એટલે મૂડી પર મળતું સરેરાશ વળતર, રિટર્ન ઓન કેપિટલ, અને જી એટલે અર્થતંત્રનો વૃદ્ધિદર, ઇકોનોમિક ગ્રોથ રેટ.
ઓકે, મૂડી પરનું વળતર અને આર્થિક વૃદ્ધિ.
હા, પીકેટી કહે છે કે ઇતિહાસમાં મોટાભાગના સમયે આ આર છે ને એ જી કરતા વધારે રહ્યો છે.
એટલે પૈસો જે ઝડપથી વધે છે એ દેશની સરેરાશ આવક વધવાના દર કરતા વધુ ઝડપી છે.
બરાબર. અને આનો સીધો મતલબ એ થાય કે જેમની પાસે પહેલેથી જ મૂડી છે એમની સંપત્તિ બાકીના સમાજ કરતા વધુ ઝડપથી વધે છે.
તો અસમાનતા વધતી જ જાય.
હા, સંપત્તિ ઓછા લોકોના હાથમાં ભેગી થતી જાય, વારસો વધુને વધુ મહત્વનો બનતો જાય. અને આ કોઈ કુદરતી નિયમ નથી, પણ મૂડીવાદની એક વૃત્તિ છે, જો એને યોગ્ય નીતિઓથી કાબૂમાં ન લેવાય તો.
સમજાયું. આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. તો પુસ્તકનો હેતુ આ બધું સમજાવીને લોકોને જાગૃત કરવાનો છે એમને?
હા, વિદ્યાર્થીઓ, પોલિસી બનાવનારા સામાન્ય નાગરિકો બધાને આ સમજવા માટેના સાધનો આપવાનો હેતુ છે.
ચાલો તો થોડા વધુ ઊંડા ઉતરીએ. પુસ્તકના મુખ્ય ભાગો શું છે? પહેલા તો આ અસમાનતા મપાઈ કેવી રીતે?
હા, પુસ્તક મુખ્યત્વે ત્રણ ભાગમાં છે. પહેલો ભાગ માપન અને મૂળભૂત ખ્યાલો પર છે.
માપવું કેમ જરૂરી છે એટલું બધું?
અસમાનતા એટલે દર વર્ષે જે કમાણી થાય એની વહેંચણી, અને બીજી સંપત્તિ અસમાનતા એટલે લોકો પાસે કુલ કેટલી મિલકત છે એની વહેંચણી.
આ બંનેમાં શું મોટો ફરક છે? આપણે તો આવકની જ વાત વધુ સાંભળીએ.
હા, પણ આ ભેદ બહુ જ અગત્યનો છે. આવક એટલે ફ્લો, જે દર વર્ષે આવે છે, પગાર, નફો, વ્યાજ. સંપત્તિ એટલે સ્ટોક, જે ભેગું થયેલું છે, જમીન, મકાન, શેર.
ઓકે, ફ્લો એન્ડ સ્ટોક.
અને પીકેટી પુરાવા સાથે બતાવે છે કે સંપત્તિની અસમાનતા હંમેશા આવકની અસમાનતા કરતા ઘણી ઘણી વધારે હોય છે.
બાપરે, આટલો ફરક! એટલે લોકોની કમાણીમાં જે તફાવત છે એના કરતા એમની કુલ સંપત્તિમાં તો અનેક ગણો વધારે તફાવત છે.
એકદમ. અને આ માપવા માટે તેઓ ગિની કોએફિશિયન્ટ જેવા આંકડા કરતા એ જોવા પર વધુ ભાર મૂકે છે કે દેશની કુલ આવક કે સંપત્તિનો કેટલો હિસ્સો સૌથી ઉપરના 10% કે 1% લોકો પાસે છે. ટોપ શેર.
ટોપ શેર, કેમ કે એનાથી જ ખબર પડે કે સંપત્તિ ક્યાં જમા થઈ રહી છે. બરાબર. તો આ થયું માપન. હવે મુખ્ય સવાલ, આ અસમાનતા વધે છે કેમ? એના કારણો શું? પુસ્તકનો બીજો ભાગ આની જ વાત કરે છે ને?
હા, બરાબર. બીજો ભાગ અસમાનતાની પદ્ધતિઓ એટલે કે મેકેનિઝમ સમજાવે છે. પહેલા વાત કરીએ શ્રમ આવકની અસમાનતાની, એટલે કે પગારમાં જે તફાવત હોય એની.
હા,
અહીં પિકેટી એક બહુ મજાનો વિચાર આપે છે. શિક્ષણ અને ટેકનોલોજી વચ્ચેની દોડ, રેસ બિટવીન એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી.
શિક્ષણ અને ટેકનોલોજી વચ્ચેની દોડ, આ શું છે વળી?
જુઓ, નવી ટેકનોલોજી આવે એટલે અમુક સ્કિલ્સની માંગ વધે. જે લોકો પાસે એ સ્કિલ્સ હોય એમના પગાર વધે, એટલે ટેકનોલોજી અસમાનતા વધારે. બરાબર.
હા, બરાબર.
પણ બીજી બાજુ જેમ જેમ શિક્ષણ વધે, વધુ લોકો સ્કિલ્ડ બને, એમ સ્કિલ્ડ લોકોનો સપ્લાય વધે, એનાથી પગારનો તફાવત ઘટવા માંડે, એટલે શિક્ષણ અસમાનતા ઘટાડે.
વાહ, એટલે પગારનો તફાવત વધશે કે ઘટશે એ આ રેસ પર આધાર રાખે છે. ટેકનોલોજી આગળ નીકળી જાય તો અસમાનતા વધે, અને શિક્ષણ આગળ નીકળે તો ઘટે. આ તો આપણે ત્યાં પણ જોઈએ છીએ. આઈટીમાં નવી સ્કિલ આવે એટલે પગાર ઊંચા, પછી બધા શીખી લે એટલે પાછા નોર્મલ થાય.
બસ એ જ વાત છે. પિકેટી કહે છે કે 1980 પછી, ખાસ કરીને અમેરિકામાં, પગારને અસમાનતા એટલે વધી કારણ કે ટેકનોલોજી જે ઝડપે ભાગી એ ઝડપે શિક્ષણ અને ટ્રેનિંગ બધા સુધી પહોંચી ન શક્યા.
બીજા પણ કારણો હશે ને?
હા, ચોક્કસ. જેમ કે ટ્રેડ યુનિયનો નબળા પડવા, મિનિમમ વેજ પોલિસી, અને જે ટોચના સીઈઓ કે સુપરસ્ટાર્સ છે એમના અતિશય ઊંચા પગાર, જે ખાલી સ્કિલના તફાવતથી ન સમજાવી શકાય.
સમજાયું. આ થઈ પગારની વાત. પણ પેલી મૂડી માલિકીની અસમાનતા, તમે કહેલું કે એ વધુ શક્તિશાળી એન્જિન છે.
હા, કારણ કે એ લાંબા ગાળે વધુ અસર કરે છે. અહીં પેલો RG વાળો નિયમ કામે લાગે છે. જ્યારે મૂડી પરનું વળતર સતત આર્થિક વૃદ્ધિ કરતાં વધારે હોય ત્યારે સંપત્તિ આપોઆપ જ વધુ ઝડપથી ભેગી થાય અને ઓછા હાથોમાં કેન્દ્રિત થાય.
એટલે વારસાગત સંપત્તિનું મહત્વ ખૂબ વધી જાય.
બિલકુલ. ખાસ કરીને જ્યારે આર્થિક વૃદ્ધિ ધીમી હોય ત્યારે તો આર અને જી વચ્ચેનો ગાળો મોટો હોય છે. એવા સમાજ પેટ્રિમોનિયલ બની જાય છે, જ્યાં તમારી સફળતા તમારી મહેનત કરતા તમારા જન્મ પર વધુ આધાર રાખે.
પિકેટી કહે છે કે પહેલા વિશ્વયુદ્ધ પહેલા યુરોપમાં આવું જ હતું.
હા, એ ઐતિહાસિક ડેટાથી બતાવે છે કે ત્યારે સંપત્તિનું જબરદસ્ત સંકેન્દ્રણ હતું, વારસો જ બધું નક્કી કરતો હતો લગભગ.
તો પછી 20મી સદીમાં જે અસમાનતા ઘટી એનું શું કારણ?
હા, ઘટી હતી, પણ પિકેટી ચેતવે છે કે એ કોઈ કુદરતી પ્રોસેસ નહોતી. એ ઘટી કારણ કે બે વિશ્વયુદ્ધો અને મહામંદી જેવા મોટા આંચકા આવ્યા જેણે જૂની સંપત્તિનો નાશ કર્યો.
ઓહ, એટલે કે વિનાશને કારણે ઘટી.
હા, અને એ પછી જે સરકારો આવી એમણે પ્રગતિશીલ ટેક્સ નાખ્યા, મતલબ અમીરો પર વધુ ટેક્સ અને શિક્ષણ, સ્વાસ્થ્ય, પેન્શન જેવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી. આ બધી રાજકીય ઘટનાઓ હતી, આર્થિક નિયતિ નહીં.
અને હવે પાછી વધી રહી છે.
કમનસીબે હા, પિકેટીના આંકડા બતાવે છે કે 1980 પછી ઘણા દેશોમાં ટેક્સ ઘટાડાયા, નિયંત્રણો હળવા થયા અને પરિણામે સંપત્તિનું સંકેન્દ્રણ ફરી વધી રહ્યું છે. પાછા આપણે એ પેટ્રિમોનિયલ સમાજ તરફ જઈ રહ્યા હોય એવું લાગે છે.
આ તો ખરેખર ચિંતા કરાવે એવું છે. તો પુસ્તકનો ત્રીજો ભાગ આના ઉકેલની વાત કરતો હશે. સરકાર શું કરી શકે?
હા, ત્રીજો ભાગ પુનઃવિતરણ અને નીતિઓની ભૂમિકા પર છે. અહીં પિકેટી પેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી કુઝનેટ્સની થિયરીની ટીકા કરે છે.
કુઝનેટ્સ કર્વ, પેલી ઊંધા યુ વાળી, કે વિકાસની સાથે અસમાનતા પહેલા વધે ને પછી ઘટે.
હા, એ જ. પિકેટી કહે છે કે વાત સાચી નથી. 20મી સદીનો ઘટાડો એ અપવાદ હતો, યુદ્ધ અને પોલિસીને કારણે. વિકાસ આપોઆપ અસમાનતા ઘટાડશે નહીં, એટલે જો ઘટાડવી હોય તો રાહ જોવાય નહીં, પગલાં લેવા પડે.
કેવા પગલાં? સરકાર પાસે શું ઉપાય છે?
પિકેટી મુખ્યત્વે પ્રગતિશીલ આવકવેરા પર ભાર મૂકે છે, વધુ કમાણી પર વધુ ટેક્સ, જેથી ટોચ પર સંપત્તિ જમા થતી અટકે. બીજું, વારસાવેરો, જેથી પેઢી દર પેઢી જંગી સંપત્તિ ટ્રાન્સફર થતી અટકે અને તકની સમાનતા વધે.
આવકવેરો અને વારસાવેરો.
હા, અને સાથે સાથે સામાજિક સુરક્ષા યોજનાઓ અને ખાસ કરીને જાહેર સેવાઓ, જેમ કે સારું શિક્ષણ અને આરોગ્ય બધા માટે ઉપલબ્ધ કરાવવું. આ બધું મળીને જ અસમાનતા ઘટાડી શકે.
એટલે ફરી એ જ વાત આવી કે આ બધું આપણે શું પસંદ કરીએ છીએ એના પર છે, રાજકીય પસંદગી છે.
એકદમ. પુસ્તકનો સાર એ જ છે કે આપણે નક્કી કરવાનું છે કે સમાજમાં કેટલી અસમાનતા સ્વીકાર્ય છે, અને એ નિર્ણય પુરાવા અને લોકશાહી ચર્ચાના આધારે લેવાનો છે.
આ ખરેખર ખૂબ જ સ્પષ્ટ અને ઊંડી વાત છે. ચાલો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશા છે એને એકવાર ફરી ટૂંકમાં યાદ કરી લઈએ.
શ્રોતાઓ માટે શું કી ટેકઅવેઝ છે?
ચોક્કસ. પહેલું અને સૌથી મુખ્ય, અસમાનતા રાજકીય અને ઐતિહાસિક છે, આર્થિક અનિવાર્યતા નથી, પોલિસીથી ફેર પાડી શકાય છે. બીજું, મૂડીથી થતી આવક આર અને શ્રમથી થતી આવક જી ની ડાયનેમિક્સ અલગ છે, અને સંપત્તિની અસમાનતા આરજી વધુ ગંભીર છે. ત્રીજું, એટલે મને બહુ ગમ્યું, એ છે શિક્ષણ અને ટેકનોલોજી વચ્ચેની દોડ. આ સમજાવે છે કે કેમ સારું શિક્ષણ બધા માટે જરૂરી છે. આપણે ત્યાં પણ સ્કિલ ડેવલપમેન્ટની વાત થાય છે, એ આની સાથે જોડાયેલું છે.
બરાબર. ચોથું, કુઝનેટ્સ કર્વની આશાવાદી વાત સાચી નથી, વિકાસ આપોઆપ અસમાનતા નહીં ઘટાડે. પાંચમું, રાજ્યની ભૂમિકા બહુ કેન્દ્રીય છે, ખાસ કરીને ટેક્સ અને સામાજિક ખર્ચ દ્વારા.
અને છઠ્ઠો મુદ્દો, જે મેરિટોક્રેસીના આપણા ખ્યાલ પર સવાલ ઉભા કરે છે, વારસાનું મહત્વ. જો વારસાગત સંપત્તિ આટલી બધી અસર કરતી હોય તો પછી ખાલી મહેનતથી જ બધું થાય છે એવું કેટલું સાચું? આ તો ભારતમાં બહુ જ લાગુ પડે, જ્યાં વારસાગત ધંધા અને સંપત્તિનું ઘણું ચલણ છે.
સાચી વાત. આ બધા મુદ્દા ભલે વૈશ્વિક હોય પણ ભારતીય પરિસ્થિતિમાં પણ એટલા જ મહત્વના છે. શિક્ષણ કોને મળે છે, ટેક્સ પોલિસી કેવી છે, સરકારી યોજનાઓ કેટલી અસરકારક છે, આ બધું પિકેટીના વિચારોથી વધુ સારી રીતે સમજી શકાય.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા અસર કરે. એના કેટલાક મુખ્ય વિચારોનો સારાંશ આપી શકીએ જે યાદ રહી જાય?
હા, કેમ નહીં. પહેલો વિચાર, સંપત્તિની વહેંચણીનો ઇતિહાસ હંમેશા ઊંડો રાજકીય રહ્યો છે, એને ખાલી અર્થશાસ્ત્રના દાયરામાં ન જોઈ શકાય. એટલે કે ઇકોનોમિક્સ સમજવા, પોલિટિક્સ અને હિસ્ટ્રી સમજવા પડે.
બીજો, પેલો કુઝનેટ્સ વાળો મુદ્દો, 1914 થી 1970 વચ્ચે જે અસમાનતા ઘટી એનું મુખ્ય કારણ યુદ્ધો અને રાજકીય આંચકા હતા. કુઝનેટ્સની શાંત પ્રક્રિયાવાળી વાત સાથે એને બહુ લેવા દેવા નથી. આ ચેતવણી જેવું છે કે ભૂતકાળનું પુનરાવર્તન આપોઆપ નહીં થાય.
ત્રીજું, શિક્ષણ પર પગારની અસમાનતાને શિક્ષણ અને ટેકનોલોજી વચ્ચેની દોડના પરિણામ તરીકે જોઈ શકાય છે. આ સીધું શિક્ષણમાં રોકાણ વધારવાની વાત કરે છે.
અને પેલો એમનો સિગ્નેચર આઈડિયા, જ્યારે મૂડી પરનું વળતર આર આર્થિક વૃદ્ધિ જી કરતાં વધી જાય, ત્યારે મૂડીવાદ આપોઆપ મનસ્વી અને ટકી ન શકે તેવી અસમાનતાઓ પેદા કરે છે. આ ખરેખર વિચારવા જેવું છે.
અને છેલ્લે બજાર અને સરકારની ભૂમિકા પર. ખાનગી મિલકત પર આધારિત બજાર પોતે ગેરંટી નથી આપતું કે સંપત્તિની અસમાનતા સ્વીકાર્ય સ્તરથી વધુ નહીં વધે. મતલબ કે બજારને નિયંત્રિત કરવા અને દિશા આપવા સરકારની જરૂર છે જ.
આ બધા વિચારો ખરેખર મનમાં ઉતરી જાય એવા છે, પણ એક સામાન્ય માણસ આ બધું જાણીને શું કરે? એના રોજિંદા જીવનમાં આ જ્ઞાન કઈ રીતે કામ આવે?
ઘણું કામ આવે. પહેલું તો વધુ માહિતગાર નાગરિક બની શકાય. જ્યારે ટેક્સની, બજેટની કે કોઈ આર્થિક નીતિની વાત થતી હોય ત્યારે વધુ સારી રીતે સમજી શકાય કે આનાથી કોને ફાયદો થશે, કોને નુકસાન થશે. નેતાઓને યોગ્ય સવાલ પૂછી શકાય.
બીજું, મને લાગે છે કે પોતાની સ્થિતિને મોટા ચિત્રમાં જોવામાં મદદ મળે. ઘણીવાર લોકો પોતાની નિષ્ફળતા માટે ખુદને જ દોષ દે છે, પણ આ સમજવાથી ખ્યાલ આવે કે સિસ્ટમમાં પણ ઘણા ફેક્ટર્સ છે. વારસો, તકો, મૂડીની પહોંચ, એનાથી કદાચ થોડી હતાશા ઓછી થાય.
ત્રીજું, પોલિસીની ચર્ચાઓમાં ભાગ લઈ શકાય. જ્યારે અસમાનતા ઘટાડવાના ઉપાયોની વાત થાય, જેમ કે ટેક્સ, શિક્ષણ વગેરે, ત્યારે એક સમજ સાથે પોતાનો મત રજૂ કરી શકાય.
અને ચોથું, જે આપણા સમાજ માટે બહુ જરૂરી છે, મેરિટોક્રસી, એટલે કે બધું ફક્ત યોગ્યતા અને મહેનતથી જ મળે છે એ વિચાર પર ફરીથી વિચાર કરવો. પીકેટી યાદ કરાવે છે કે શરૂઆતની લાઈન બધા માટે સરખી નથી હોતી. આ સમજાય તો સમાન તકો ઊગી કરવાની નીતિઓ માટે સહાનુભૂતિ વધે.
બરાબર કહ્યું. આ જ્ઞાન આપણને વધુ વાસ્તવિક અને ન્યાયી સમાજ વિશે વિચારવા પ્રેરે છે.
તો આખી ચર્ચા પછી તમારા માટે સૌથી મોટી શીખ કઈ રહી, અથવા કઈ વાત સૌથી વધુ આશ્ચર્યજનક લાગી? મારા માટે તો એ સ્વીકારવું કે 20મી સદીનો ઘટાડો કુદરતી નહોતો પણ આંચકા અને પોલિસીનું પરિણામ હતું એ બહુ મોટી વાત હતી. મતલબ કે ભવિષ્ય બદલી શકાય છે.
મારા માટે પેલું આર જી વાળું સૂત્ર કેટલું સરળ છે પણ કેટલું શક્તિશાળી. એ સીધું બતાવે છે કે કેમ સંપત્તિ ભેગી થવાની વૃત્તિ સિસ્ટમમાં છે અને કેમ એને રોકવા પ્રયત્ન કરવા પડે. અને હા, એ જ વાત કે અંતે તો આ આપણી પસંદગી છે, એ વિચાર આશા આપે છે.
તો સાર એ જ છે કે અસમાનતા કોઈ પથ્થરની લકીર નથી. એના કારણો સમજીએ તો વધુ સારી ચર્ચા કરી શકીએ અને આખરે વધુ સારો, વધુ ન્યાયી સમાજ બનાવવા તરફ આગળ વધી શકીએ. આ જ્ઞાનમાં ખરેખર તાકાત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.